તારીખ 21-2-1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 13.
રસનો વિષય તો મુખ્યપણે અનુભવનો છે. વ્યાખ્યા તો એમ થાય કે જ્યાં રસ પડે છે ત્યાં સમય વ્યતીત થાય તેનો ખ્યાલ ના રહે, એવું એક એનું લક્ષણ છે કે જેમાં રસ હોય એ રસના વિષયમાં સમય જલ્દી વ્યતીત થઈ જાય, સમય બાજુનો ખ્યાલ ન રહ્યો કે સમય વધારે ચાલ્યો ગયો છે, એમ સમજી શકાય એવું છે થોડું ઉપલક્ષણથી. પણ મુખ્યપણે તો એ રસને અવલોકનથી જ પકડવો જોઈએ, કારણ કે એ વિષય થોડો સૂક્ષ્મ છે. કેમ કે કષાય અને કષાય રસ, તો કષાય તીવ્ર મંદ થાય છે એ સમજાય છે, પણ મંદ કષાય વખતે પણ કષાય રસ મંદ નથી થતો એ પ્રકાર સમજવો કઠણ પડે. ક્રિશ્ચન છે, મુસલમાન છે કે હિન્દુ છે કે જૈન છે, પોતપોતાના દેવસ્થાનમાં જાય ત્યારે એનો કષાય મંદ પડે, પણ એનો કષાય રસ મંદ ન પડે. એનો કષાય રસ ત્યાં મંદ નથી પડતો. કેવી રીતે? ત્યાં પણ એ રૂઢિગતપણે જનાર જૈન હોય તો પણ રૂઢિગતપણે જનાર એમ જ વિચારે છે કે દેવ દર્શન કર્યા ને એટલે પુણ્ય તો બંધાણ, પુણ્ય તો બંધાશે, આપણે પ્રતિકૂળતા તો ઘટશે, અનુકૂળતા તો થશે પુણ્યના ફળમાં. કષાય રસનો જે પરપદાર્થ માંથી સુખ લેવાની ભગવતામાં જે કષાય રસ છે એ તો પૂરેપૂરો રહ્યો છે, ઉલટાનો દ્રઢ પણ થાય છે. કષાય મંદ થાય અને કષાય રસ તીવ્ર પણ થાય અને દર્શનનો પણ તીવ્ર થાય. એટલે રસનો વિષય થોડો સૂક્ષ્મ છે. જો અંતર અવલોકન હોય તો રસ પકડી શકે, અને રસ પકડાય તો રસ મંદ થાય, કષાય રસ પકડાય તો કષાય મંદ, કષાય રસ મંદ પડે. એટલે અવલોકનનો જે પ્રયોગ છે એ કષાય રસ મટાડવા માટેનો એક રામબાણ ઉપાય છે. રસની રુચિ સાથે આવી ના પામી સમજ છે. બીજું એટલી સમજણથી જાગૃતિ હોય કે કોઈ પણ ઉદય પ્રસંગની અંદર તીવ્ર રસ થવાથી જીવને નુકસાન ઘણું છે, અશાંતિ વધી જાય છે, શાંતિથી દૂર જવાશે, અથવા આત્મરસ ઉત્પન્ન કરવામાં આ નળ છે મુમુક્ષુ છે. આત્મરસ ઉત્પન્ન કરવો જોઈએ, ચૈતન્ય રસ કેળવવો જોઈએ, એની ભાવના છે. હવે એ જો ઉદય રસની અંદર જાગૃત હોય, ઉદયની અંદર જાગૃત હોય કે તીવ્ર રસ કરીને મારે પ્રવર્તવું નથી, તો એમાં એની જાગૃતિ એટલા માટે આવી શકવા યોગ્ય છે કે આમાંથી આત્મરસ કેળવાની મુશ્કેલી ઊભી થાય છે. નિરુદ્ધ રસ કેળવાતા અવિરુદ્ધ રસ નથી કેળવાતો, એટલે આત્મરસની પ્રાપ્તિમાં બાધક કારણ છે અને એ મોટું નુકસાન છે. મારા સ્વકારની અંદર આ મોટું પ્રતિબંધક કારણ છે એવું સમજીને પણ જાગૃતિ રહે તો મોક્ષને કષાય રસ મંદ થાય, સમજણ પણ કામ કરે છે. સમજણ પૂર્વકનો પ્રયોગ છે તો પછી અસાધારણ કામ કરે જાગૃતિ, સમજણથી પણ થોડું કામ થાય, સમજણથી જાગૃતિ આવે તો વિશેષ કામ થાય. અવલોકન નો વિષય તો બહુ રસિક છે. અવલોકન માં આવ્યા પછી તો ઘણું ઘણું સમજવાનું મળેલું છે. તત્વ સમજવામાં અવલોકન નો વિષય શ્રવણ વાંચન ચિંતન મનન ચર્ચા આવી બધા જે સ્વાધ્યાયના અંગ છે એના કરતા પણ આ એક વિશિષ્ટ પ્રયોગાત્મક જ્ઞાનાભ્યાસ છે. આ સ્વાધ્યાય જ્ઞાનાભ્યાસ છે. વાંચવું શ્રવણ કરવું ચર્ચા કરવી પૃચ્છા કરવી ચિંતન કરવું મનન કરવું અવલોકન અને પ્રયોગ તો એ વિશેષ પ્રકારનો જ્ઞાનાભ્યાસ છે. એમાં ઘણું ઘણું સમજાય છે. તત્વ દ્રષ્ટિએ એમાં તત્વનું ઊંડાણ ઘણું સમજાય. જ્યાં સુધી ઊંડાણ ના હાથમાં આવે ઉપર છેલ્લું બધું સમજાય થિયરિટિકલ, પણ ઊંડાણ ના હાથમાં આવે. તો જ ખબર પડે કે પોતાનો રસ મંદ થયો છે કે તીવ્ર રહ્યો છે. ત્યાં સુધી એને કસાય મંદ થાય પણ કસાય રસ ની ખબર ન પડે. ગુરુદેવ શ્રી એ વચનામૃત માં એ વાત કરી છે. પ્રવચન માંથી આ ખેંચેલું છે, બોલ જે આપણે છપાણું છે શતાબ્દી અંકમાં, એમાંથી આ ફકરો લીધેલો છે. અને એ સ્વરૂપ નિશ્ચય નો વિષય ચાલ્યો છે. શું દરેક વખતે નિશ્ચય ને એક જ મુખ્ય છે અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે, માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુ ગમે બરાબર જાણીને તેનું અવલંબન કરીને જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણય તે પાત્રતા છે. નિર્ણયની ભૂમિકા જ્યાં નિર્ણય થાય છે તે ઉત્કર્ષ પાત્રતા છે. અને આત્માનો અનુભવ તેનું ફળ છે. નિર્ણયનું ફળ આત્માનો અનુભવ, એ તો આપણે કાલે ચર્ચા ચાલી હતી. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય. અંતરમાં કષાય મંદ પડી જાય એમ ન કહ્યું, કષાયનો રસ મંદ પડી જાય. શું કષાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. આ સિદ્ધાંત મૂક્યો ગુરુદેવે, કષાયનો રસ મંદ પીડ્યા વિના આ નિર્ણયમાં સ્વરૂપના નિર્ણય સુધી પહોંચી શકાય નહીં. મંદ કષાયથી ન પહોંચાય પણ કષાયનો રસ મંદ પડે તો પહોંચી શકાય. ગુરુદેવ કષાય મંદ કષાય ગણતા જ નહોતા. મંદ કષાયની કિંમત જ નથી એમ કહેતા હતા. અને અહીંયા કષાય રસ મંદ પડવામાં એમ કહ્યું કે એનું એમાં નિર્ણય ને તું પહોંચી શકીશ. વાતજુદી પાડી છે કે નહીં? ધ્યાનથી વાંચે તો બધી વાત આવે છે. જુદી પાડી છે કે નહીં ગુરુદેવે? આ તો બધું છપાઈ ગયું છે, કુદરતી ડોક્યુમેન્ટરી પ્રૂફ છે. મિત્ર, મેં તો ગુરુદેવ સાથે બધી સીધી ચર્ચાઓ કરેલી છે એકાંતમાં. ડાયરેક્ટ બધી ચર્ચા, લગભગ આ ભૂમિકાની જે ચર્ચાઓ છે એ ગુરુદેવ સાથે ખૂબ ચર્ચેલી છે, ઘણી ચર્ચેલી છે. સમ્યક સન્મુખની બીજી ત્રીજી બધી ઘણી ચર્ચાઓ થઈ છે. બધી ચર્ચાઓ થઈ છે. એટલે જ ગુરુદેવનો પ્રેમ હતો ને, એમ અમારી ચર્ચા પછી પછી કોઈ પોઈન્ટ આવે એટલે સંબોધન કરે. સંબોધન કરતા એનું કારણ કે આગળ પાછળ ચર્ચાઓ થઈ હોય એટલે એમને તો બધું મગજમાં હોય. આ વાત ચાલી હતી, આ વાત ચાલી હતી, આ વાત ચાલી હતી. અથવા કોઈ વિશિષ્ટ વાત નીકળે તો તરત ધ્યાન ખેંચે. સંબોધન કરવામાં એમનો હેતુ હતો, ધ્યાન ખેંચે, જુઓ અત્યારે શું આવ ચાલે છે, જરાક ધ્યાન આપવાનું. અવલોકન માં આવે ચાલતા કસાય નું અવલોકન થાય કે રસ તૂટી જ જાય. ગમે એવો કસાય નો હોય, અશુભ તીવ્ર હોય, તૂટી જ જાય. કસાય માં તો શું છે, ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, મોહ, બધા પરિણામ, જે વિભાવ પરિણામ છે, બધા એ કસાય વાળા છે. આત્માને ક્રશ કરે છે, એની શાંતિને ક્રશ કરે છે, એટલે એને કસાય કીધું. વિભાવ માત્ર આવી જાય, એ બધા કસાય છે. પછી શું હોય તો શુભ કસાય કહીએ છે, અશુભ હોય તો અશુભ કસાય કહીએ છે. બુદ્ધિમાં તો શું છે, બુદ્ધિ શબ્દ અભિપ્રાય સૂચક છે. સુખ બુદ્ધિ એટલે સુખ નો અભિપ્રાય, પરમા સુખ બુદ્ધિ એટલે સુખ નો અભિપ્રાય, દેહમાં આત્મ બુદ્ધિ એટલે દેહમાં આત્મા નો અભિપ્રાય. અભિપ્રાય નું પ્રકરણ તો આપણે ઘણું ચાલ્યું છે. એટલે શું છે કે દાખલા તરીકે એક ભાવ આવી ગયો, એટલે પછી એમ છું અરે આવો ભાવ આવ્યો, તો એ ભાવ સંબંધી નો વિચાર છે. એ ભાવ ચાલતો હોય ત્યારે જ્ઞાન એને અવલોકે, ત્યારે સામે પ્રત્યક્ષ છે. અવલોકન નો વિષય પ્રત્યક્ષ, દાખલા તરીકે હું ને તમે છીએ, તો અત્યારે મારે તમારો વિચાર કરવાની જરૂર નથી, તમે મારી સામે જ બેઠા છો. તમે મારી વાતથી રાજી છો, નારાજ છો, અપેક્ષિત છો, ઉપેક્ષિત છો, બધું મને સીધું જ દેખાય છે. કેમ કે ફક્ત તમે અવલોકનમાં જોવામાં પ્રત્યક્ષ છો. હા, તમે મલાડો તો મને તમારો વિચાર આવે, કે તમે ઘરે હોય તો તમારો વિચાર આવે. એ વિચારની વસ્તુ પરોક્ષ હોય છે, અવલોકન નો વિષય સામે પ્રત્યક્ષ હોય છે. એટલે પદાર્થ એટલે કોઈ પણ ચીજ લ્યો, પછી ભાવ લ્યો, વસ્તુ લ્યો, ચીજ લ્યો, દ્રવ લ્યો, ભાવ, દ્રવ કે ભાવ ગમે તે લ્યો, અવલોકનમાં સામે છે. જેમ કે 254 માં એમ કહ્યું કે પોતાનો દોષ નિષ્પક્ષપણે જોવા, તો ત્યાં પોતાનો દોષ નિષ્પક્ષપણે વિચારવા એમ ન કીધું, પણ જોવા એમ કીધું. એનો અર્થ કે અવલોકન કરવા, તે જ સમયે ચાલતી પર્યાયને જોવી, શું એ અવલોકનનો વિષય છે. અને વ્યતીત થયા પછી એ જ્ઞાનમાં આવે, તો એ વિચાર જ્ઞાન છે. પૂરું અવલોકન રૂપ જ્ઞાન છે, આ વિચાર રૂપ જ્ઞાન છે, એ બંનેમાં એટલો ફરક છે. કોઈ પણ એનો વિષય લ્યો,
આત્મા લેવું એમ નહીં.
આત્મા પણ લ્યો તો પ્રત્યક્ષ જ થાય, જો તમે અવલોકન માં લ્યો તો આત્મા પ્રત્યક્ષ થાય એવું છે. આત્મા લ્યો તો પ્રત્યક્ષ કે પર, પ્રત્યક્ષ જ છે એનો વિષય. અવલોકન નો વિષય પરોક્ષ નથી, વિચાર નો વિષય પરોક્ષ છે. એ સિદ્ધાંતિક વિચન છે, ત્યાં સિદ્ધાંતમિકો છે. અવલોકન ની પ્રેક્ટિસ માંથી શું થાય છે એમાં, કે જ્ઞાન જયારે પોતાનું અવલોકન કરે છે ત્યારે અવલોકન કરનાર પણ જ્ઞાન ને અવલોકનમાં આવનાર પણ જ્ઞાન છે, અને ત્યારે જ્ઞાન વેદન આવિર્ભૂત થાય છે. અને જ્ઞાનભજન જ્યારે આવિર્ભૂત થાય છે ત્યારે જ્ઞાનમાં રહેલો જે પ્રત્યક્ષ અંશ છે એ પકડવામાં આવે છે. ત્યાં સુધી જ્ઞાન પરોક્ષ ભાષા છે. આપણું તો મતે શું જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે. એમ લાગે એટલે તરીકે અનુભવ સ્પષ્ટ અનુભવાન છે. પ્રતીતિ નિર્ણયના કાળમાં આવે છે ને. અમે છે ને એક ભેદ જ્ઞાનનો વિષય એ રીતે લઈએ છીએ કે કોઈ જીવ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે તો ભેદ જ્ઞાનના ચાર પડખા છે. એક તો રાગાદિથી ભિન્નપણું, પછી એ જ્ઞાનનું વ્યાપકપણું, જ્ઞાન ભિન્ન છે એમ જોવું છે, જ્ઞાન માત્ર જ્ઞાનમાં વ્યાપે છે, જ્ઞાન જ્ઞાનને જ વેદે છે, અને જ્ઞાન જ્ઞાનથી પ્રત્યક્ષ છે. આ ચાર ફેક્ટર છે ભેદ જ્ઞાનના. એ એક સાથે પ્રયોગમાં આવે એટલે ભેદ જ્ઞાન થઈ ગયું, નહીતર પ્રયોગ કરનારને થોડો ક્રમ પડે છે. પહેલા એને સ્વપર પ્રકાશક જ્ઞાનમાં જ્ઞાન તે સ્વ અને જ્ઞાનનું જ્ઞે તે પર એમ એને ભેદ પડે છે, સ્વ અને પરનો. પછી એ જોવે છે કે જ્ઞાન જ્ઞાનમાં જ વ્યાપે છે, હું જ્ઞાન સિવાય બીજે ક્યાંય વ્યાપતો નથી, રાગાદિમાં પણ નહીં અને દેહાદિમાં પણ નહીં. જ્ઞાનની વ્યાપકતા એને અવલોકનથી સમજાય છે. બંને અવલોકનમાં લેવું, અવલોકનથી સ્વપરની ભિન્નતા સમજાય છે, અવલોકનથી જ્ઞાનને પોતાની વ્યાપકતા સમજાય છે, એ જ અવલોકનની પ્રેક્ટિસ વિશેષ વધતા જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાન વેદનથી પકડાય છે. તો જ્ઞાન વેદનથી પકડાય છે અને વેદન કદી પરોક્ષ નથી થતો. એટલે વેદનમાં રહેલું જે પ્રત્યક્ષ પણ એનાથી પ્રત્યક્ષતા પણ સમજાય છે અવલોકનથી. અને જો વેદનથી પ્રત્યક્ષતા સમજાય તો એ પ્રત્યક્ષ અંશ દ્વારા આત્મા, અખંડ આત્મા જે અનંત પ્રત્યક્ષ છે, એની અનંતી પ્રત્યક્ષતા પ્રતિભાસે છે, એનું નામ સ્વરૂપ નિર્ણય છે. કાલે આપણે થોડી ચર્ચા ચાલી કે જેને સ્વરૂપ નિર્ણય યથાર્થ થાય છે તેને જ્ઞાન બળ અથવા સન્મુખતાનો પુરુષાર્થ ઉપડે છે. જેને આગમ અનુસાર પણ આત્માનો નિર્ણય થવા છતાં યથાર્થ નિર્ણય નથી થયો રાગની પ્રધાનતાને લઈને, એને પુરુષાર્થની ઉત્પત્તિ નથી થતી ચૈતન્ય વિરીની. ત્યાં એક પ્રશ્ન થવો જોતો હતો કે પુરુષાર્થ થવાનું કારણ શું. વિચારરૂપ જ્ઞાનમાં પણ આત્મા સમજાય અને પુરુષાર્થનો ઉત્પન્ન થાય, અને અવલોકન રૂપ જ્ઞાનમાં આત્મા પ્રતિભાસે અને પુરુષાર્થ ઉપડે, તો ઓલાપણે જ્ઞાનમાં પુરુષાર્થ નહીં ઉપડવાનું કારણ શું. આગમ અનુસાર નિર્ણય છે છતાંય તે, અને અહીંયા પુરુષાર્થ ઉત્પન્ન થવાનું કારણ શું. આ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. એ પુરુષાર્થ ઉપડવાનું કારણ એ છે કે વિચારરૂપ જ્ઞાનમાં આત્મા પરોક્ષ રહે છે એટલે એની અસર નથી આવતી, અને અવલોકન રૂપ જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ હોવાથી પ્રત્યક્ષતાની અસર ઘણી આવે છે. કે આવો હું છું એમ એની અસર, ઓલામાં આવો હું એમ તો વિકલ્પ આવે છે એને, પણ બળ નથી આવતું, અને આમાં એકદમ એની અસર આવે છે એટલે બળ આવે છે એનું, તારતમ્યતાનો. શું હવે એનો પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે કે તમે કોઈનું મૃત્યુ સાંભળો તો પરોક્ષ રીતે મૃત્યુનું જ્ઞાન થયું, ભાઈ ફલાણા ભાઈનો દેહાંત થઈ ગયો છે, બરાબર. પણ એને તમે મરતા જોયા હોય તો કેટલી બધી અસર થાય, પ્રત્યક્ષની, વ્યવહાર પ્રત્યક્ષની પણ આટલી જો અસર છે તો આ તો અતિન્દ્રિય પ્રત્યક્ષ છે, કેટલી મોટી અસર આવે એની. એટલે પુરુષાર્થ સન્મુક્તાનો એવો ઉપડે છે કે અનુભવથી આ વિના હરિને માટે તો પ્રત્યક્ષની અસર, વ્યવહાર પ્રત્યક્ષની એટલી બધી અસર છે, એના એવા દ્રષ્ટાંત જોવા મળે છે. નવાઈ લાગે કે આટલી બધી અસર થાય છે પ્રત્યક્ષ ને પરોક્ષ માં. એક એક્સિડન્ટ તમે જુઓ તો તમને એક્સિડન્ટ જોયો હોય ને એમાં કોઈને કપાતા, એને ઘાયલ થતા, એવી રીતે તમે જુઓ, ચીસો પાડતા, શું મરતા, તો તમને એમ થાય કે આ તો ક્યાંય દૂર જ થતું નથી, આ દ્રશ્ય જ છૂટતું નથી, એટલી બધી અસર થઈ જાય છે સેકન્ડોમાં. એક્સિડન્ટ તો થોડી સેકન્ડમાં બી ન હોય, પણ સેકન્ડોમાં અસર એટલી બધી થાય કે એને ખસેડવું હોય તો ખસેડી ન શકાય. સામે આવીને ઊભું રહીએ, રાત્રે ઊંઘી જાય તો સપનામાં આવે, એટલી બધી અસર થાય. શું ભાઈ પ્રકૃતિ છે ને, એટલે તીવ્ર રસ પડી જાય છે ત્યાં, એ રસનું કારણ. તો આત્મા જે સિદ્ધ સમાન છે, અથવા તો સિદ્ધ સમાન તો બીજા સિદ્ધ ની અપેક્ષા એ લઈએ છે, પણ નિજ સ્વરૂપ ને જોતા તો સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ જ છે, મૂર્તિ જ છે. દેહ વિનાની, દેહ ને બાદ કરી નાખવામાં આવે જ્ઞાન માંથી, તો વિદેહી પરમાત્મા પોતે જ બિરાજમાન છે, આખી મૂર્તિ છે, જેટલું શરીર છે એટલો. તો એ સાક્ષાત ભાષે, પ્રત્યક્ષ ભાષે, એની કેટલી મોટી અસર આવે. એટલા માટે પુરુષાર્થ ઉપડે છે એનો. મૂડી બેંકમાં પડી હોય તો બળ આવે છે એનો, પૈસાનો આવે છે કે નહીં. મારે કોઈની દરકાર નથી, મારે કોઈ બેંક બેલેન્સ છે. શું આ તો બેંકમાં નથી, હાજરા હજુર છે, પ્રત્યક્ષ ઘણું બળ ઉપજે, એટલે અનુભવ થઈ જાય છે. એ મુદ્દો છે એની અંદર, ભેદ જ્ઞાન છે એ રીતે વિચારવા યોગ્ય છે. ભેદ જ્ઞાન નો પ્રયોગ આ રીતે વિચારવા યોગ્ય છે, એ જ ભેદ જ્ઞાન નું સ્વરૂપ છે, એ જ ભેદ જ્ઞાન ની વિધિ છે, કે જેનું ફળ સ્વાનુભૂતિ છે. વેદ જ્ઞાન ની પ્રેક્ટિસ માં આ ચાર મુદ્દા છે. પ્રયોગની પ્રેક્ટિસ ના એક સ્વપર પ્રકાશક પણ આથી ભિન્નતા, સ્વપરની એક પોતાની વ્યાપકતા, પોતાની વેદકતા અને પોતાની પ્રત્યક્ષતા. આ પ્રયોગ સિદ્ધ થાય એટલે એનું ફળ સ્વાનુભવ આવ્યા વિના રહે. અવલોકન થી સમજાય છે, પ્રથમ એમ થાય છે કે આ હું, આ હું ને જ્ઞાન, જ્ઞાન પોતે પોતાને અવલોકે છે ને. એટલે એમાં શું છે કે હું પણ તો થઈ જ રહ્યું છે, કોઈ પણ જીવને હું પણ આનો ભાવ તો થઈ જ રહ્યો છે સહેજે સહેજે. હવે જે થઈ રહ્યો છે એ અન્ય દ્રવ્ય ભાવમાં થઈ રહ્યો છે, એટલે અધ્યાસિત છે પોતે. હવે અવલોકન કરે કે ખરેખર હું ક્યાં છું, ત્યારે અવલોકનની અંદર બે પદાર્થ, બે પદાર્થ તરીકે ક્યારે જણાય કે પર પર તરીકે જણાય, ત્યારે એ પર છે અને જાણનાર તે સ્વ છે. હવે પ્રેક્ટિસ કરો એટલે જ વિષય સમજાય, પછી ત્યાં ભાષાની મર્યાદા પૂરી થાય છે, પછી તો અવલોકન થી સમજવું રહ્યો. નહીં 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 નહીં, એમાં શું છે કે આ તો અવલોકનમાં તો વસ્તુ પ્રત્યક્ષ છે, સ્વ પર બંને પ્રત્યક્ષ છે. રાગ વર્તે છે ને રાગ ને જોવો છે, જ્ઞાન વર્તે છે ને જ્ઞાન ને જોવું છે,
પછી વિકલ્પ કરો, અનુમાન કરો તો તમે કદાચ ભૂલ થવી હોય તો થાય. અહીંયા તો એ અવકાશ જ નથી ભૂલ થવાનો, પ્રયોગમાં તો એ ભૂલ થવાનો અવકાશ જ નથી. દાખલા તરીકે જ્ઞાની પુરુષે એમ કહ્યું કે જો ભાઈ તું આત્મા છો, જ્ઞાન સ્વરૂપ છો, રાગ સ્વરૂપ કે દેહ સ્વરૂપ નથી. ત્યારે જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ છે, એ પોતાએ અવલોકન કરે છે, એને અવલોકનમાં એમ લાગે છે કે મારો અનુભવ તો એમ કહે છે કે હું રાગમાં હું પણ દેહમાં હું પણ, મને તો એમ અનુભવ થાય છે. જ્ઞાની પુરુષ એને ના પાડે છે કે નહીં તું એ નથી, તું જ્ઞાન સ્વરૂપ છો. તો કે જ્ઞાન છે છે તો ખરું, જાણવું બને છે માટે જ્ઞાન તો છે, તો પછી હું ભૂલું છું એમ કહે છે. જ્ઞાની પુરુષ શું કહે છે કે હું ભૂલું છું તો હું તપાસ કરું હવે ક્યાં છું હું. બસ એ તપાસ છે, એ અવલોકનનો સ્ટેજ શરૂ થઈ ગયો. પોતાના ને પોતાના અનુભવની તપાસણી, ચાલતા અનુભવ ઉપર તપાસમાંના ઉપયોગને લઈ જવો, એટલે અવલોકન થતા તરત જ પછી એની લાઈન ચાલુ થઈ જશે, એમાં ભૂલ નથી પડતી. વિચારમાં માણસ ભૂલે, પ્રયોગમાં ના ભૂલે. પ્રયોગ તો કસોટી છે. જ્ઞાનીનું વચન માન્યું પણ ક્યારે, કે પ્રયોગની કસોટીએ ખરું ઉતર્યું ત્યારે, ત્યાં સુધી માન્યું એ ખરેખર માન્યું નથી. એવી રીતે લેવું છે. પછી દરેક વાતને પ્રયોગની કસોટીએ લઈ જાઓ, એ જ પદ્ધતિ છે સમજવાની. શાસ્ત્ર વચન કે જ્ઞાનીના વચનને સમજવાની એ જ સાચી પદ્ધતિ છે. હવે તો અવલોકન કરે નક્કી કર ને, શા માટે પ્રશ્નથી નક્કી કરે છે. જયારે પદ્ધતિ આપણે એડોપ્ટ કરવી છે તો પછી શા માટે કલ્પના કરવી. કલ્પના કરવાથી હું ફાયદો, કે જાણી લેવાથી હું ફાયદો, એમાં શું થશે? જવાબ નહીં દેવા પાછળ હેતુ છે કે કંઈક મેન્ટલ પ્રોજેક્શન ઊભું થઈ જશે. હા, એ પદ્ધતિ બરાબર નથી. એટલે જ્યારે પ્રયોગની ચર્ચા ચાલશે ત્યારે બધા પ્રશ્નોનો જવાબ નહીં દેવામાં આવે, અથવા હું ઈરાદાપૂર્વક નહીં દઉં જવાબ. હા, યુ ડોન્ટ પ્રોજેક્ટ યોર માઇન્ડ. હા, એવી રીતે નહીં કરી લ્યો, નુકસાન થશે. પછી શું છે, પ્રયોગ નહીં કરી શકો. એક તો વિચારની આદત પડી છે, વિચાર પદ્ધતિની આદત પડી છે, અને પ્રયોગ પદ્ધતિમાં આવી શકતા નથી. આ તો એક ફરિયાદ છે. હવે એ વિચાર પદ્ધતિને છોડાવવી છે પ્રયોગ પદ્ધતિ ગ્રહણ કરવા માટે. આ તો તમારી પરિસ્થિતિ એ થાય કે ઉલટાને વિચાર પદ્ધતિ ફિક્સ થઈ જાય, એટલે નડતર થઈ જાય પ્રયોગમાં આવવા માટે. એ નડતર થાય છે, નહીં થવું જોઈએ. વિષય એવો છે, બધા જવાબ નહીં દેવામાં આવે. કેટલી જગ્યાએ તો તમે પ્રયોગમાં આવીને જ નક્કી કરો. અને એ જ રીતે આપણે ટ્રીટમેન્ટ આપવી છે, એ જ રીતે તૈયાર થવાનું છે, બીજી રીતે નહીં. અવલોકન કરે તો જ ખબર પડે. એ લીધું કે એ વિષય અવલોકન કર્યા વગર નહીં સમજાય. આમ દ્રષ્ટાંત આપી શકાય કે ભાઈ શુક્રવારે એક મુસલમાન છે, એ નમાજ પઢવા જાય છે, બરાબર. ઘરે આવીને માંસ ખાય છે, શું બરાબર. હવે જયારે મસ્જિદમાં ગયો, હાથ પગ ધોવા માંડ્યો, નમાજ પઢવા માંડ્યો, ત્યારે એને કશાય મંદ થયો કે નહીં? કશાય રસ મંદ એનો નહીં થાય. થાય છે નહીં? કેમ કે એને નક્કી કર્યું કે આ જુમ્માનો દિવસ હતો, હું નમાજ પઢી આવ્યો બરાબર નમાજના ટાઈમે, એટલે હવે અલ્લાહ મને સુખી કરશે. શું એવી રીતે ક્રિશ્ચિયન જાય છે રવિવારે દેવળમાં ચર્ચ ની અંદર, એવી રીતે જૈનો ને હિન્દુઓ જાય છે પોતપોતાના મંદિરમાં. કસાઈ મંદ જરૂર થાય, અને એટલા માટે દરેક જાતિમાં પુણ્યના ફળવાળા જીવો જોવાય છે. મુસલમાનોમાં પૈસા વાળા માણસો હોય, રૂપાળા હોય, તંદુરસ્ત હોય, અનુકૂળતા વાળા હોય, એ બધા પુણ્યના ફળ છે. જો જૈનમાં જ પુણ્ય થતું હોય તો એ લોકો પુણ્યના ફળ ભોગવતા ન હોત આજે. ક્રિશ્ચનો વેસ્ટર્ન કન્ટ્રી બધા સમૃદ્ધ દેશો છે. શું તે બધા પુણ્યના ફળ છે. પ્રશ્ન એમનો એમ છે કે કસાય મંદ થયો તો કસાય રસ મંદ નથી થયો કે નથી એમ કેમ ખબર પડે? આમાં શું કર્યું છે? ચર્ચા એ ચાલે છે આજે કે કસાય અને કસાય રસ એ બે ફેક્ટર જુદા જુદા છે. અને કસાય મંદ આપણે કરીએ છીએ, કસાય રસ જોવાનું કોઈને મંદ કરવાનો વિચાર સુધા કે સમજણ સુધા નથી. તત્વજ્ઞાનના અભ્યાસીઓને બીજાને તો ક્યાંથી હોય જ તે. તો હમણાં અમે ગુરુદેવનું વચનામૃતમાં આવ્યું કે જે સ્વરૂપ નિર્ણય કરે છે એ કસાય રસ મંદ કરે તો જ સ્વરૂપ નિર્ણય સુધી પહોંચી શકે. કસાય મંદ કરે એ સ્વરૂપ નિર્ણય સુધી ન પહોંચી શકે, કસાય રસ મંદ કરે એ સ્વરૂપ નિર્ણય સુધી પહોંચી શકે. તો એ કસાય રસને કેમ અથવા આપણે લો ને અહીંયા જૈન હોય ભગવાનના દેરાસરમાં આવે દર્શન કરે એ જ વખતે એમ હોય ચાલો આજે દર્શન થઈ ગયા ને ભાઈ દુકાને વકરો સરખો આજે વેપાર સારો થશે. કેમ કે આપણે નિયમિત ભગવાનના દર્શન કરીને પછી જ દુકાન ખોલીએ છીએ, એ પહેલાં આપણે દુકાને નથી જતા, પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ. શું કેમ કે પછી દુકાન બરાબર આખો દિવસ ચાલે, આપણો વેપાર વધે. આ કસાય રસ તીવ્ર પીડ્યો છે, એ વખતે કસાય મન થાય ભગવાનના દર્શન કરે ત્યારે કસાય ટેમ્પરરી મન થાય, પણ કસાય રસ તો ભરેલો છે થાસીને હરખાઈનો, જરા એમાં ફેર નથી, ઉલટાનો વૈધો છે. શું એ બાને વૈધો છે કસાય રસ એનો, કેમ કે એને તીવ્ર સુખ બુદ્ધિ છે. તો ભગવાન પાસે પણ એ જ માગણી કરે છે. સંયોગમાં જે સુખ બુદ્ધિ છે, પૈસામાં જે સુખ બુદ્ધિ છે, એની માગણી ભગવાન સામે જોઈને પણ જ કરે છે. એટલે એ રીતે છે, એ દ્રષ્ટાંત છે એનો. બાકી સમજવા માટે તો એનું અવલોકન કરવું જોઈએ. ના, વિચારમાં એ તો પર્યાય ચાલી જાય છે, પછી એને જ્ઞાન કરો તો વિચાર કહેવાય. ચાલતી પર્યાયને જોવી એનું નામ અવલોકન છે, એટલો ફરક છે એમાં.
જેટલા તૂટે એટલા અંશે,
જેટલા
જેટલા અંશે તૂટે મંદ પડે અનંતાનંદ.
એ તો દર્શનમાં અનંતાનું મંદિરનો રસ અને કસાય રસ ત્રણે પેરેલલ ચાલે છે બધા. વૈરાગ યથાર્થ પ્રકારે બાકી તો આ બધા અનિયમતમાં બાવા જંગલમાં વ્યા જાય છે. યથાર્થ પ્રકારે સુખ બુદ્ધિના તોડીને વૈરાગ્ય આવે તો કસાય રસ મંદ પડી જાય. પણ આ તો એનો પ્રેક્ટિકલ છે, પ્રયોગ છે કે ભાઈ મારે કસાય રસને તોડવો છે. કેમ કે જ્યાં સુધી કસાય રસ નહીં તૂટે ત્યાં સુધી સ્વરૂપ નિશ્ચય નહીં થાય. મારે શું કરવું? મારે અવલોકનમાં આવવું જોઈએ, ઓબ્ઝર્વેશનમાં આવવું જોઈએ, સતત જાગૃત રહેવું જોઈએ મારા પરિણામો ઉપર. વોચ ચોકીદાર થઈને બેસી જવું પડે. જેમ કોઈ દરવાજે ચોકીદાર બેઠો હોય તો કૂતરાને કે ઢોરને ઘરમાં ગરવા દે છે, નહીં ભાઈ આપણા ઘરમાં કરી દેશે, ગાય જાય ને ઘરમાં તો પદલો કરી દે, એટલે કોઈને આપણે દાખલ નથી થવા દેતા. એમ પછી જે પોતે જાગૃત થઈ ગયો, જ્ઞાન ચોકીદાર થઈ ગયો, વોચ ગોઠવાઈ ગયો પોતાના ભાવ ઉપર પરિણામ ઉપર, એટલે પછી ગમે તે આવશે નહીં. એ તો એક બહુ આગળ પ્રેક્ટિસ ઉપર જાવ ભેદ જ્ઞાનમાં, મનોજય થાય છે એમાંથી. તો એ જે અવલોકનનો પ્રયોગ એવો છે કે જેની સતત જાગૃતિ રહે છે પરિણામ ઉપર, તો મનોજય થઈ જાય છે, ગમે ત્યાં મન દોડી ન શકે, એનું કંટ્રોલમાં આવી જાય, એટલું બધું કામ થાય છે. તો બહુ ચમત્કારિક એનો રિઝલ્ટ છે, પ્રયોગનું રિઝલ્ટ તો બહુ ચમત્કારિક છે. ઘણા ઘણા એના ઇન્સ એન્ડ આઉટ છે, પણ એ તો પ્રયોગ ચડીને એની ચર્ચા કરવા જેવી છે, નહીં તો પ્રોજેક્શન થઈ જાય પાછું, એટલે એ વિષય એવી રીતે લેવા જેવો નથી. એવું છે કે આ જે અંતર નિરીક્ષણ છે એ પૂર્ણ શુદ્ધતાના ધ્યેય વગર ચાલતું જ નથી. ઈચ્છા આપણે હોય કે કરીએ પણ ન થઈ શકે, એટલે એ પ્યોરિટી શરૂ આમાં હોય જ છે, પ્યોરિટી સાથે જ ચાલતું હોય છે આમાં, આમાં બીજો પ્રકાર નથી થતો. અને આ તો બહુ સોલિડ કાર્ય પદ્ધતિ છે, એકદમ સાયન્ટિફિક છે, કે આના રિઝલ્ટમાં કોઈ અપવાદ નથી. શું આના પરિણામમાં કોઈ અપવાદ નથી? બાહ્ય પદાર્થને તો કોઈ અપેક્ષા જ નહીં રાખવી, કેમ કે આત્માને એનાથી સુખ છે જ નહીં ને. ઉલટાનું બાહ્ય પદાર્થની અપેક્ષાના રસમાં આ આત્માને મલિનતા અને દુઃખની ઉત્પત્તિ થાય છે, એટલે એ તો ચોકડી જ મૂકી દેવાની, ક્યાંય બારમાં મારું સુખ જ નથી ને, સુખે નથી અને બહારના પરિસ્થિતિથી મને દુઃખે નથી, કેમ કે મને કોઈ સ્પર્શી શકતા નથી, પ્રતિકૂળ સંયોગો મને સ્પર્શી શકતા નથી કે દુઃખ આપે, અનુકૂળ સંયોગો અરૂપી મને જ્ઞાન સ્વરૂપી છું એને મને કોઈ સ્પર્શી શકતા નથી મને સુખ આપે, એમાં મારું દુઃખે નથી એમાં મારું સુખ નથી, ન તો એને એ સુખ દુઃખ લેવા દેવાનું, એનામાં કોઈ ધર્મ છે? આ સમજણ તો એકદમ એટલી ચોખ્ખી હોવી જોઈએ કે એ બાબતમાં તો પછી વિચાર કરવાની જરૂર ન રહે, નહીં બાંધછોડનો પ્રશ્ન નથી, પછી પ્રયોગ જ શરૂ કરવાનો છે, પછી વિચાર કરવાની જરૂર નથી, વિચારનો તબક્કો પૂરો થયો, હવે પ્રયોગનો તબક્કો શરૂ થયો, અને એમાં જેટલો જેટલી પ્રેક્ટિસ એટલો રોકડો લાભ છે, પછીથી લાભનો સવાલ નથી, પછી તો ઘણો લાભ છે, આ તો એ જ વખતે એનો લાભ છે, જેટલો પ્રયોગ થાય એટલો લાભ છે. આત્મહિતના લક્ષ્ય કામ કરવાનું છે.
આ વાતને એ રીતે સરસ મૂકી છે કે પર પદાર્થના પરિણામ, પર પદાર્થના પરિણામ ક્યાંથી પૈસા, પછી સ્વ પરિણામમાં ખસવાની વાત આવી, અને પરિણામી દ્રવ્ય છે
અપરિણામી,
ત્યાં આગળ સ્થિર થવાની ભૂમિકા પોતાના આ પરિણામમાં એ પાઠ કર્યા.
એમનું તો એકદમ તીખી દ્રવ્ય દ્રષ્ટિનું પ્રતિપાદન છે, એમના વાણીમાં બહુ તીખી દ્રવ્ય દ્રષ્ટિનું પ્રતિપાદન છે, આ એમનું ચિત્ર છે. એક વર્ષ પહેલા અમે અહીંયા બિરાજમાન કર્યું,
એમને અંતમાં આપણો જે શ્લોક છે
પૂર્ણમિદમ પૂર્ણવાદાય પૂર્ણમેવ વશિષ્યતે. એ તો આખું જે વેદાંત છે ને એ સમ્યક દ્રષ્ટિના જે સમ્યક દર્શનનો વિષય બુદ્ધિ આત્મા છે એના ઉપર જ સાંખ્ય મત ઉત્પન્ન થયેલો છે. જે સાંખ્ય છે ને એના ઉપર ઉત્પન્ન થયેલો છે. અને એક જીનેન્દ્ર વર્ણે થઈ ગયા, એમને એ વાત ક્લિયર કરી છે. જૈન પરિભાષાના શબ્દો ઉપર સામાન્ય પરિચય એમ કરીને લખ્યું છે. પાનું 399 બોલ પેન આપો તો ફરીને બોલ ન પડે ને, જરા નોટ કરી લઈએ. आत्मा के तत्वज्ञान को अथवा सम्यक दर्शन प्रतिपादक शास्त्र को सांख्य कहते हैं. सुन के देव जिनेन्द्र वर्णी है, पुतान करनी बात नहीं करता. क्या शास्त्र में थे हमने आ कोटेशन लीधो छे. सोम सोम એટલે શ્યાદવાદ મંજરી. શ્યાદવાદ મંજરી છે કે જે પરમશ્રુત પ્રભાવક મંડળ દ્વારા 1972 માં પ્રસિદ્ધ થઈ છે. શ્યાદવાદ મંજરી, શ્યાદવાદ મંજરી માંથી એમણે લીધું. સ્વાદવાદ મંજરી પરિશિષ્ટ પૃષ્ઠ 421. આત્મા કે તત્વજ્ઞાન કા અથવા સમ્યક દર્શન પ્રતિપાદક શાસ્ત્રો કો સાંખ્ય કહેતે હૈ. કોને સાંખ્ય કે છે? સમ્યક દર્શન ના વિષય નું પ્રતિપાદક કરતા હોય તેને સાંખ્ય કે છે. શું ઇનકે હી પ્રધાનતા દેને કે કારણ ઇસ મત કા નામ સાંખ્ય હૈ. સમ્યક દર્શનના વિષયની પ્રધાનતા દેવાને કારણે એનું નામ સાંખ્ય છે, અથવા 25 તત્વો કા વર્ણન કરને કે કારણ સાંખ્ય કહા જાતા હૈ, 25 ની સંખ્યા છે માટે સાંખ્ય કહ્યું. અસ્યાદવાદ મંજરીમાંથી આધાર લીધો છે એમણે. એટલે સાંખ મત નો વિષય જ સમ્યક દર્શન નો વિષય છે. ભાઈ કીધું ને, પૂર્ણમેવ પૂર્ણમાદાય પૂર્ણમેવ શિષ્યતે. આત્મા પૂર્ણ છે, પરમ તત્વ છે એ પૂર્ણ છે. પૂર્ણ માંથી પૂર્ણ લઈ લ્યો તો બાકી પૂર્ણ જ રહે છે એમ કે છે. શું એનો અર્થ છે સંસ્કૃત નો? કે પરમ તત્વ એવું પૂર્ણ છે કે પૂર્ણ માંથી પૂર્ણ લઈ લઈએ તો બાકી પૂર્ણ જ રહે છે. શું કેવી રીતે સમજો એને? કયો સાંખ્ય નો વિષય જેવો ચાલ્યો છે. એટલે સમયસર વાંચે એને એમ લાગે કે આ તો સાંખ્ય ની વાત છે એમ લાગે. શું અને અમને પણ એ અભિપ્રાય આપ્યો હતો દક્ષિણની યાત્રામાં. શેઠિયાજી ને લાલુભાઈ વચ્ચે થોડી ચર્ચા થઈ. લાલુભાઈ મને વાત કરી પછી કે શેઠિયાજી ચર્ચામાં સાથે હતા, ત્યાં યાત્રામાં સાથે હતા. ને મેં એમને પૂછ્યું કે સુગાનીજી કે બારે મેં આપકો ક્યાં લગતા હૈ, વેદાંત કા સૂક્ષ્મ અભિપ્રાય રહે ગયા હૈ કે શું કીધું? વેદાંત નો સૂક્ષ્મ અભિપ્રાય, કેમ કે એમાં સીધું સમ્યક દર્શન નો વિષય છે એ તો સાંખ્યમાં. તો એ અભિપ્રાય મને તો લાગે છે કે પછી અઠિયાજે સામું પૂછી લીધું, તમને શું લાગે છે કે? મને તો એમ લાગે છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો એને સમજી શકે, અને કાં તો કોઈ સમ્યક દ્રષ્ટિ થવા વાળો હશે એને સમજી શકશે, બીજા નહીં સમજી શકે. એવી રીતે મેં જવાબ આપ્યો તમને. બે 2016 ની સાલ ની વાત છે, દક્ષિણ ની યાત્રા ને. પરિણામી શબ્દ લીધો છે. મત એના ઉપરથી પ્રવર્ત્યો છે એમ કેવું છે. સમ્યક સાંખ્ય મત છે. મૂળ તો શું થયું છે કે ઋષભદેવ ભગવાનની જે વાણી છૂટી એક કોડાકોડી સાગર પહેલા, પ્રથમ તીર્થંકર, એ પહેલા તો અહીં યુગલિયાના ક્ષેત્રો હતા એટલે ધર્મકર્મ કાંઈ હતા નહીં. પછી જે ધર્મ પ્રવર્તાય ઋષભદેવ ભગવાને આ 24માં, ત્યારે એમની વાણીમાંથી મત મતાંતર થયા. 363 અન્ય મત ચાલુ થયા જૈન સિવાયના. 363 જે મત ચાલુ થયા એમાં શું થયું કે કોઈએ કોઈ વાત પકડી, કોઈએ કોઈ વાત પકડી, કોઈએ કોઈ વાત પકડી, કોઈ કોઈ વાત પકડી, અને એના ઉપર નયા ભાસ થયો. શું? અને જુદો મત થઈ ગયો, જુદો માર્ગ થઈ ગયો. પણ મૂળ વાત ઋષભદેવ ભગવાનની છે. આભાસને જો બાદ કરો તો જેને પકડીને આભાસ થયો છે એ જે પકડ્યું છે એ મૂળ છે, એ ઋષભદેવ ભગવાનની વાણી છે. સ્ટેટમેન્ટ ઉપરથી જ આવ્યા છે. એટલે શું છે કે એનો એક બહુ સરસ વિષય લીધો છે, ધર્મદાસજી ક્ષુલ્લકે કે ભાઈ પાંચ છ આંધળા માણસ હતા, તો એને હાથી મળી ગયો, તો એક જણના હાથમાં પૂંછડું આવ્યું. ત્યારે માણસે એમ કહ્યું કે હું મારા અનુભવ જ્ઞાનથી કહું છું, મારા હાથમાં હાથી છે અને હું વાત કરું છું કે હાથી દોરડા જેવો છે, એટલે આપ કયો છો એમ એની વાત પ્રમાણે ક્યાં સુધી કે હાથમાં દોરડું પૂંછડું ઝાલીને ગયે છે, ખોટું નથી બોલતો એ, અને પૂંછડું દોરડા જેવું છે એ વાત સાવ સાચી છે, કેનારે સાવ સાચો છે, છતાં એ હાથી નથી, હાથીનું અંગ છે, એ આખો હાથી એમ માને છે કે દોરડા જેવો છે. ત્યારે જેના હાથમાં થાંભલો આવ્યો એને એમ કીધું કે ના હો, તારો અનુભવ ખોટો છે, મારો અનુભવ સાચો છે, હાથી મારા હાથમાં છે ને હાથી થાંભલા જેવો છે. તે કાન જેના હાથમાં આવ્યો તો એને એમ કીધું હાથી સુપડા જેવો છે, તમે બે ખોટા છો. એમ કહેનાર પ્રમાણિક છે આટલે હદ સુધી કે એને જે જે વાત અનુભવમાં આવે છે, જેમ કે બૌદ્ધ છે એને અનિત્ય અંગ અનુભવમાં તો આવ્યું છે, આત્મા અનિત્ય છે એ પ્રતિપાદન કરે છે, પણ એ આખો આત્મા એમ પ્રતિપાદન કરે છે, આત્મા નિત્ય અનિત્યાત્મક છે, એ એ વસ્તુ એના હાથમાં નથી આવતી, એવી રીતે એ વાત છે. એટલે એક કોઈ એક વાત પકડી લે છે, તીર્થંકર દેવની સર્વજ્ઞની વાણીમાંથી પકડેલી છે, એટલે ષડદર્શન આમાં સમાય છે, જે એમણે કહ્યું ને કૃપાળુ દેવે ષડદર્શન સમાય છે, શું કે છયનો સરવાળો તે જૈન છે, છે છ જૈન નથી, છમાં એક સાંખ્ય છે, એક નૈયાયિક છે, એક બૌદ્ધ છે, એક ચારવાક છે, એક બીજો છે, એક ત્રીજો છે, એમ છે. પણ એ છ વાત સર્વજ્ઞની વાણીમાંથી જ આવેલી છે, સર્વજ્ઞની જ વાત છે, પણ એને જે એનું કો રિલેટેડ કરવા જોઈએ એને, અને પોતપોતાના સ્થાનમાં દરેક અંગ હોવા જોઈએ, છ અંગ પોતપોતાના સ્થાનમાં હોવા જોઈએ, એ સ્થાન ફેર થાય તો પણ ભૂલ થાય છે, અને એટલું જ માની લેવામાં આવે તો પણ ભૂલ થાય છે, એમ છે.
આ જ વસ્તુ પછી ગંધર્વાદ આપણો, ગંધર્વાદ મહાવીર ભગવાન કે જે બાર ગંધર્વ જે હતા, હું તો બ્રાહ્મણ હતા વૈદિક ધર્મમાંથી, ત્યારે એ વખતે જે સમજાવે છે ત્યારે આ જ વચનો નિષદના જ વચનો ખોટ કરે છે મહાવીર ભગવાન. હું તો સ્ટેટમેન્ટ એક માંથી આવેલું છું,
બરાબર છે,
એવું એમાં શું કે દરેક ની અંદર આખો જે પદાર્થ છે બધી પ્રજ્ઞા ને બધી ટોપ જ છે, અમુક બાબતોમાં અર્થ નું જે ઘટન કરવું પડે, પ્રત્યક્ષ પુરુષ હોય ને ત્યારે અર્થ ઘટન માં દરેક ને જેમ ભાષે મહાવીર ભગવાન પાસે જાય છે, અને ત્યારે મહાવીર ભગવાન આ જે વચનો છે વેદાંત ના છે એ લઈને એને અર્થ સમજાવે છે, એમાંથી આપણા જે આ બાર ગણગર થઈ
ગયા ભગવાનની વાણી નહોતી છૂટતી, ગણધર કોઈ હતા નહી સભામાં, ગણધર વગર વાણી છૂટે નહી, શું એટલે પોતાની ઈચ્છા નહીં, એમને ઈચ્છાનો સવાલ નથી, તો નેચરલ પોઝિશન છે, એટલે નેચરલ કોર્સમાં જયારે વાણી નહોતી છૂટતી, એટલે ઇન્દ્રએ અવધિ જ્ઞાનમાં જોયું કે આ વાણી કેમ છૂટતી નથી, 66 દિવસ ગયા, કેટલા દિવસ ઉગે ને હાથમાં 66 દિવસ ગયા વાણી નહોતી છૂટતી, એટલે એને વિકલ્પ થયો, જોયું તો કે ઓહો આને તો ગણધર તો કોઈ છે નહીં, ગણધર તો અત્યારે વેદાંતના મોટા ગુરુ એ તો બધા હતા, હા પ્રજ્ઞાશાળી બધા, હા એની નીચે હજારો શિષ્યો બધા, હા અને ત્યાં બ્રાહ્મણ નું રૂપ લઈને જાય છે ઇન્દ્ર પોતે, નહીતર તો જવાબ એ ન દે તો, કેમકે પ્રોટોકોલ તો હોય ને દરેકનો, ગમે ને જવાબ ન મળે કઈ શું. એની પાસે ગયા, મારે પૂછવું છે આપને, કે પૂછો કે તમારે પૂછવું હોય પૂછો, કે તો બધા બુદ્ધિશાળી તો બહુ હતા. એવો એક પ્રશ્ન મૂક્યો કે ગૌતમ ગણધર ઇન્દ્રપુત્રી નામ હતું એ વખતે, એ જવાબ ન દઈ શક્યા. જવાબ ન દઈ શકે એટલે આબરું જાય, અને તો બહુ મોટા પુરુષ એના સંપ્રદાયના હતા. એટલે એને કીધું ચાલ ચાલ તારા જેવાનો કોઈ જવાબ અમે દઈએ નહીં, કે કોણ છે તારો ગુરુ, તારા ગુરુ હારે વાત કરશું, તારી હારે નહીં વાત કરીએ. તો કે ભાઈ સાહેબ ચાલો ને મારા ગુરુ પાસે ચાલો. એ તો એને તો યાર ખેંચી જવા તો આવ્યા હતા મૂળ, તો એની તો યુક્તિ હતી આ તો. હા પથારો ને કે મારા ગુરુ પાસે જ આપને બહુ સારી વાત કરી આપે, કે હું પણ એ જ ઈચ્છું છું કે આપ આવો. તો કે ચાલ તને નહીં જવાબ દઉં, કે હાલ તારા ગુરુ પાસે બસ. પછી તો ભગવાન તો સમોસરણમાં બિરાજમાન હતા, માનસમ પાસે આવ્યા ત્યાંથી પરિણામ બદલવા મીંડ્યા એના. શું વાણી છૂટી એટલે ફટાફટ બધું જે એને મૂંઝવણ હતી માંડી નીકળવા, પતી ગયું તો આખો ફેરફાર થઈ ગયો. એ પછી બધા સાથે આવ્યા હશે, આપણને કથાનો તો ખ્યાલ નથી. 500 શિષ્યો સાથે આવેલા છે.
છ દર્શન ના કહેલું કે સમ્યક દ્રષ્ટિ હોય એને માટે દરેક શાસ્ત્ર સમ્યક દ્રષ્ટિમાં એ સરખા પરિણામ. બધા દર્શન ને એટલે અમે ખોટા નહીં ગયા પણ અપૂર્ણ.
અપૂર્ણ દર્શન છે, એને જે વિચાર્યું છે અધૂરું વિચાર્યું છે એમ.